సంపత్ కరుణా నికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశరమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయే. త్వం సుకాంతభృతం కాంతం, త్వం కాంతం సర్వదోగతం, త్వం గతే ద్వేగదేవత్వం, త్వం వందే భక్తికాసుతం. హే ధర్మపుత్ర హరికృష్ణ తప ప్రియాత్మం నారాయణ అఖిల గురు విజితేంద్రియేష జ్ఞానీన్ ప్రభు నిలసుతేష్ట హరియ జన్మ కృష్ణం నమామి సతతం యవతారిణం త్వం. బోలో శ్రీ స్వామినారాయణ భగవాన్ నీ జయ. గరుడా ప్రథమను 15 వచనామృత. స్వామినారాయణ హరే, స్వామినారాయణ హరే. సంవత్ 1876 ના માક્ષરવદી ત્રીજને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદાખાચાના દરબારમાં બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. હું કાયમ ટકોર કરું છું એ રીતે આપણી મનની વૃત્તિઓને જગતના વિષયોમાંથી, વ્યવહારોમાંથી, પરિવારની જવાબદારીઓમાંથી, વિટમણાઓમાંથી, પોતાની જે ધંધાકીય આદિ જે પણ વ્યવહારની જવાબદારીમાં અત્યારે મન ભટકતા હોય એને એકાગ્ર કરીએ. ભગવાનની મૂર્તિની અંદર, દરબારગઢની અંદર મહારાજ બિરાજમાન છે, સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને આ સભાની સન્મુખ સંતો અને ભક્તો મુક્ત ભગવાનની કથાને રસપાન કરવા માટે બિરાજમાન છે. એ ભાવ સાથે આપણે આપણી મનની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં પૂરવી અને શ્રવણ કરીએ. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેની એવી વૃત્તિ રહે છે, ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે. જેના હૃદયની અંદર ભગવાનની ભક્તિ હોય, અર્થાત કે ભગવાનની સેવા પરાયણ થવાનું, ભગવાનનું ભજન કરવાનું, ભગવાનનું દાસ થવાનું, ભગવાનનું અર્ચન કરવાનું જેના હૃદયની અંદર ભાવ હોય છે, જેને ભગવાનને થવાનું જેના હૃદયમાં ભાવ હોય છે, એવા ભક્તને મનમાં કેવી વર્તન, એનું મન કેવો સંકલ્પ કરે, એનું મન કેવો વિચાર કરે. મહારાજ સમજાવે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એની એવી વૃત્તિ રહે છે કે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે. અર્થાત ભગવાનના વચન એટલે ભગવાને પ્રત્યક્ષ મહારાજ જ્યારે લીલાઓ કરતા હોય, જે મહારાજ આજ્ઞાઓ કરી હોય, અથવા તો ભગવાને જે શાસ્ત્રોના રૂપે, શિક્ષાપત્રીના રૂપે, ગીતાના રૂપે, વચનામૃતના રૂપે જે ઉપદેશ કરીને, જે આપણને આજ્ઞાઓ કરી છે, જે આપણને માર્ગદર્શન આપ્યું છે, જે આપણને રાહ ચીંધ્યો છે, એ પરમાત્માના વચન છે, એ શાસ્ત્રોના વચન છે. અને એવા જે પરમાત્માના વચન અને એ વચનને અવગત કરાવનાર જે માધ્યમ હોય, કે મને શાસ્ત્રો જે વચન કીધા છે, ભગવાનના જે વચન મને સમજાવવામાં આવ્યા છે, જે સંતોના માધ્યમ થકી પરમાત્માના ઉપદેશો મને સમજવામાં આવ્યા છે, એ વચનને મારે અનુસરવા છે, એમ તેના હૈયામાં હિંમત રહે. એના હૈયામાં એની હિંમત હોય કે મારે તો ભગવાનની જ આજ્ઞામાં રહેવું છે, મારે બીજા કોઈમાં વર્તવું, મનમુખી રીતે વર્તવું નથી. ભલા ભક્તો, આ એક પ્રશ્ન એટલા માટે મહત્વનો છે કે વ્યક્તિને, મેં પહેલા વાત કરી હતી કે ભગવાનના થવા માટે અથવા ભગવાનને પોતાના કરવા માટે એની પાત્રતા કેળવવી પડે છે. મુક્ત એમને એમ નથી થવાતું, ભગવાનનો દાસ એમને એમ નથી થવાતું. આપણે ગઈકાલના વચનામૃતમાં વાંચ્યું, ભગવાનનું દાસપણું આવવું એ તો ઘણું કઠણ છે. એમને એમ ભગવાનનું દાસ નથી થવાતું, એના જ માટે પોતાને જાતને કેળવવી પડે છે. અને એ કેળવવાને માટેનું જો સાધન કોઈ હોય તો એ સત્શાસ્ત્રોએ ચીંધેલો જે માર્ગ અથવા તો એની અંદર જે આપેલા ઉપદેશ, એની અંદર દર્શાવેલા જે લક્ષણો, એ લક્ષણે યુક્ત જ્યારે આપણું જીવન આપણે કરીએ, એ માર્ગને જ્યારે આપણે અનુસરીએ, એ સિદ્ધાંતને જ્યારે આપણે અનુસરીએ, ત્યારે આપણું જીવન એવી રીતે કેળવાય. અને એ જે કેળવવાનું કાર્ય એ કોણ કરી શકે? સાચા સુરા રે જે ઉરમાં હિંમત રાખે. જેના હૈયામાં હિંમત હોય, જેના હૈયામાં હામ હોય કે નહીં મારે તો ભગવાનના વચન પ્રમાણે જ રહેવું છે, વિપત્તિ પડે, એમ નંદસંતોએ કીર્તનમાં લખ્યું, ગમે તેવી આપદા આવે તો પણ હિંમત હારે નહીં. અને ભગવાનનો જે બતાવેલો માર્ગ, ભગવાનનો ચીંધેલો માર્ગ, ભગવાને આજ્ઞાંકિત કરેલો જે માર્ગ, એને ક્યારેય લોપે નહીં. શાસ્ત્ર વચનને ક્યારેય મિથ્યા થવા દે નહીં, અથવા તો એને ઉપર વટ થઈને પોતાનું વર્તન કરે નહીં. એની હિંમત કેવી હોય કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ મારે તો ભગવાનની આજ્ઞામાં જ રહેવું છે. આ કોણું લક્ષણ છે? જેના હૃદયમાં ભગવાનની ભક્તિ કરવાની જિજ્ઞાસા છે એનું. જેને ભક્તિ નથી કરવી, ભગવાનને રાજી નથી કરવા. અમારા જે ત્રિદિનાત્મક જે યુવક બાળ યુવક મંડળની જે શિબિર ચાલે છે એનો આ વખતનો મોટો છે એનો ઉદ્દેશ્ય છે રાજીપો. રાજીપાનો અર્થ છે રાજીપાનો એટલે આમ સિમ્પલ જો એનો ઇન્ટરપ્રિટેશન કરીએ તો ઇટ્સ અ ડિવાઇન બ્લેસિંગ. જે બ્લેસિંગ, જે આનંદ, જે કૃપા, એ અનાયાસે વર્ષે એનું નામ રાજીપો. અનાયાસે એટલે એના માટે કહેવું ન પડે કે દયા કરજો, એના માટે કહેવું ન પડશે કૃપા કરજો, એના માટે કહેવું ન પડે કે આશીર્વાદ દેજો. પણ આપણું વર્તન એવું હોય, આપણું જીવન એવું હોય, આપણી વાત વાણી ક્રિયા મન આપણું એવું હોય કે જેને જોઈને સામલો વ્યક્તિ આપોઆપ અંતરથી હર્ષાંવિત થઈ જાય અને પોતાનો રાજીપો, પોતાની કૃપા, પોતાનો આનંદ એ આપણા ઉપર ઠાલવે, એનું નામ રાજીપો. તો આપણે તો આ બધો દાખલો શેના માટે કરીએ છીએ? ભગવાનને રાજી કરવા કરીએ છીએ. તો જેના હૃદયની અંદર ભગવાનને રાજી કરવાની હામ હોય એવો જે ભક્ત છે, બાકીના માટે આ સિદ્ધાંતની કોઈ નિસ્બત નથી. એટલે કોઈ કમ્પેર કરે ઓલા નથી કરતા તો એને નહીં હોય. આનો સીધો દાખલો આ ઇક્વેશન જેવું છે, આ ગણિત જેવું છે કે જેને કરવું છે એનું લક્ષણ આવું હોય, જેનું નહીં હોય એને નથી કરવા તો એના માટે આપણને દરકાર નથી. આપણે કોને માટે દરકાર છે? મુમુક્ષુ માટે, જેને પોતાના કલ્યાણની ખેવના છે, જેને પોતાના કલ્યાણનો ખપ છે, એવો જે જીવાત્મા આપણે એના માટે અહીંયા શાસ્ત્રો નિસ્બત કરે છે. અને એના માટે કહે છે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તે તો એમ મનમાં વિચારે કે જે વચન તે મને ભગવાન એટલે કે ભગવાનના મુખે શ્રીમુખે નીકળેલા વચનો, શાસ્ત્રના માધ્યમથી જે પરમાત્માના સિદ્ધાંતો આજ્ઞાઓ વગેરે કરવામાં આવી છે એ પણ પરમાત્માના વચન છે. મદરૂપમ મદવાણી શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, આ મારું વાણી મારું સ્વરૂપ છે. એટલે આવા ભગવાન ભાગવત ગીતા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણનો ઉપદેશ એ ભગવાનનું વાણી સ્વરૂપ છે. એટલે એવા જે પરમાત્માના મુખે નીકળેલા જે શબ્દો આદેશો એનો અને સંતો જે એને સમજાવ્યા હોય, જે શાસ્ત્ર સંમત વાત સંતો દ્વારા આપણે જાણ્યા હોય, શીખ્યા હોય, સમજ્યા હોય, મારે તો એટલું જ કરવું છે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. મનમાં એની એટલી કાચપ ન હોય કે મારાથી આટલું થઈ શકશે, હવે આનાથી વધારે મારાથી થઈ શકશે નહીં, આટલો નિયમ નહીં પડાય, આટલો ધર્મ નહીં પડાય, આટલી વ્રત નહીં થાય, આટલું તપ નહીં થાય, આટલું મારાથી ઉપવાસ નહીં થાય, આટલી મારાથી ભક્તિ નહીં થાય. આ બધા જે સાધનો છે, આ બધા સાધનો ભગવાનને રાજી કરવાના સાધનો છે. અને મહારાજે બતાવ્યું કેવા થઈ, કેવા સ્વરૂપે, કેવી ભક્તિ કરવી. આપણે વચનામૃતમાં આગળ જોઈ ગયા કે મહારાજે કીધું કેવા થવા માટે, કેવું થવું પડે. તમે જુઓ આ અરસપરસ વચનામૃતનો પ્રાસ બતાવ્યો કે ભગવાનનું ભક્ત થવું હોય તો એને પોતાની સમજણ કેવી કેળવવી પડે, ભગવાનની ભક્તિ કરવી હોય, ભગવાનના દાસ થવું હોય તો કેવી સમજણ રાખવી પડે. આ બધા જે ગુણ બતાવ્યા એ ગુણ વાચક જ્યારે આપણું જીવન થાય, અર્થાત કે આપણા જીવનની અંદર એ સદગુણ ક્યારે આવે કે જ્યારે આપણે એને અનુસરીએ, એને અનુરૂપ થઈએ. ત્યારે જો એને વિપરીત આપણે વર્તીએ ત્યારે એ ગુણ આપણામાં ક્યારેય આવવાના નથી. એને જે ભગવાનનો ભક્ત જેને ભગવાનને રાજી કરવા છે અને એના હૈયામાં ભગવાનને રાજી કરવાની હામ છે એ તો ભગવાનના વચનની અંદર રહેવાનો જ સંકલ્પ રાખે, પણ એવું જરાય મનમાં ન વિચારે કે આટલું મારાથી નહીં થાય. એટલો વિશ્વાસ એ રાખે કે આ વચન મારા હિત કરતા છે અને મારે આ કરવાનું છે. અને વળી ભગવાનની મૂર્તિ હૈયામાં તેમાં શરીરપણું રહે અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય. મહારાજ કે જે રીતે ભગવાનના વચન અને ભગવાનની આજ્ઞા એને જીવનમાં આપણે ધારવા માટે કાયર ન થાય અને હિંમત રાખે કે આ તો મારા ઇષ્ટદેવના શબ્દો છે, મારાથી થશે જ, મારે કરવા છે, મારે કરવા જ જોઈએ, આવો જ્યારે નિર્ધાર થાય, આનાથી મારા માટે અન્ય કોઈ વિકલ્પ છે નહીં, આવો જ્યારે હિંમતવાળી વાત જીવાતમાં વર્તે ત્યારે એ સંસ્કાર, એ વચન, એ આપણા જીવનમાં એ અંદર ઉતરે. અને એ જ રીતે પરમાત્માની જ્યારે મૂર્તિ ધારવાની હોય અંતરની અંદર પરમાત્માની મૂર્તિનો અખંડ વાસ કરાવવો હોય, આંખ બંધ કરીએ, મનને સંકલ્પ કરીએ અને પરમાત્માના દર્શન થાય આવી સ્થિતિને જો પામવું હોય તો એના માટે યત્નશીલ રહેવું પડે. અને એ યત્ન કરતા કરતા મહારાજ સમજાવે છે કે મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય, અર્થાત કે આપણે પુરુષાર્થ કરીએ છીએ, મહેનત કરીએ, ધ્યાનમાં બેઠા હોઈએ અને ઘણી વખત ઘણી પ્રયત્ન યત્ન કર્યા પછી પણ મૂર્તિ ધ્યાનમાં આવતી નથી, ક્યાંક ને ક્યાંક મન પાછું ભટકવા માંડે છે. અમારા એક ભક્ત હતા અને મહારાજશ્રી, જેમ એક પ્રસંગ આપણા સંપ્રદાયનો છે કે બધા સંતો ચાતુર્માસ આવ્યા એટલે નિયમ લેવાના શરૂ કર્યા, અને નિયમ લેવાના શરૂ કર્યા એટલે કોઈએ લીધા કે અમે 50 માળા ફેરવીશું, કોઈ કે અમે 100 માળા, કોઈ કે અમે 500 માળા ફેરવીશું, કોઈ કે અમે 1000 માળા ફેરવીશું, કોઈ કે અમે આ વ્રત કરશું. બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે તમે કેટલું વ્રત, શું વ્રત લીધું? ત્યારે અમને કીધું અમે તો 50 માળા ફેરવવાનો નિયમ લીધું છે. એટલે બધા મોટેરા સંતો હતા કે આવડા મોટા સંત થઈને જો આટલું નાનું નિયમ લે તો એમાંથી બીજાને પ્રેરણા શું મળે. એટલે મહારાજે સભામાં બોલાવ્યા અને સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે આ 50 માળા ફેરવવાનું નિયમ લીધું છે, આ બધા ભક્તોને એમ છે કે તમે આવડા મોટા સંત થઈ અને જો આટલું નાનું નિયમ લો, 50 માળા તો કોઈ પણ નાના હરિભક્ત ફેરવી લે, તમે જો આવડા મોટા સંત થઈને આવું નાનું નિયમ લો તો બીજાને પ્રેરણા શું મળશે. ત્યારે મહારાજને સંત કીધું, તમે આ 50 માળા ફેરવશો કઈ રીતે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ખૂબ સુંદર ઉત્તર આપ્યો કે મહારાજ, આપની મૂર્તિનું ચિંતન કરતા કરતા, આપની મૂર્તિને હૃદયમાં ધારીને હું માળા ફેરવવાની શરૂ કરું અને 49 માળાને 107 મણકા થયા હોય અને જો મારું મનમાં બીજો સંકલ્પ થાય તો આગળની બધી માળા ફોક, નવેસરથી ફરી માળા શરૂ કરવી. એટલે અમારે ગરીબ ભગત હતા, એ કે મને ભગવાનની મૂર્તિનું બહુ સુખ છે. મહારાજ કે મહારાજશ્રીએ અમને નિયમ આપ્યો, મહારાજશ્રી કે કામ કરો, 50 માળા આ રીતે ફેરવી જુઓ. પછી થોડા દિવસ પછી આવ્યા એટલે મહારાજશ્રીએ પૂછ્યું, કેમ છે ભગત? તો કે મહારાજ, 25 પૂરી નથી થઈ. સમજાય છે? આપણા હૃદયની અંદર ઘણી વખત ભગવાનને ધારવા માટે આપણે મહેનત કરતા હોઈએ, એવી મૂર્તિનું ધ્યાન એ હૃદયમાં કઠણમાં કઠણ. પહેલું વચનામૃત શું કીધું? ભગવાનની મૂર્તિની અંદર અખંડ મનની વૃત્તિ રાખવી, એનાથી કઠણ કોઈ સાધન નથી. તો કઠણમાં કઠણ સાધન છે, આપણને સહજતાથી કેમ પ્રાપ્ત થાય? પણ મહારાજ કહે છે, પ્રાપ્ત નહીં થાય એવી મનમાં શંકા ન રાખશો, કારણ કે કોણો આશ્રય છે? સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો આપણને આશ્રય છે અને એના વચનમાં વિશ્વાસ રાખીને આપણે કામ કરવાનું છે. પહેલો ભાગ શું આવ્યો? વચનમાં વિશ્વાસ રાખીને કે એમ કરવું છે. આપણે જો ભગવાનની આજ્ઞામાં વર્તા હઈએ અને ભગવાનમાં વચનમાં આપણને જો વિશ્વાસ હોય અને સર્વોપરી ભગવાન શ્રીહરિનો આપણને આશ્રય હોય તો ન થાય એવો સંકલ્પ મનમાં એવો ક્યારેય લાવવો, ભૂલે પણ ન લાવો. મહારાજ કહે છે, ભૂલથી પણ એવો સંકલ્પ આવવા દેવો નહીં. અને તે ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવી શ્રદ્ધા રાખે. કદાચ કોઈ વખત પ્રયત્ન કર્યો અને ન થયું તો નિત્ય નવી શ્રદ્ધા, નવી એટલે નવી નવી જેમ બજારમાં વસ્તુ મળે છે એવી નવી નહીં, પણ વધારે ઉત્સાહથી, અનેક નવેસરથી, એટલે નિત્ય નવી શ્રદ્ધા રાખે. અને મૂર્તિ ધારતા ધારતા જ્યારે ભૂંડા ગાઢ સંકલ્પ થાય, ભૂંડા ગાઢ સંકલ્પ એટલે ભગવાનથી અન્યત્ર કોઈ પણ સંકલ્પ એ ભૂંડા ગાઢ સંકલ્પ કહેવાય. ભગવાનની મૂર્તિ ધારતા ધારતા વચ્ચે જે વિઘ્ન કરે એ કેવા સંકલ્પ કહેવાય? ભૂંડા ગાઢ સંકલ્પ. તે મૂર્તિ ધારતા ધારતા જ્યારે ભૂંડા ગાઢ સંકલ્પ થાય, કોઈને હું એટલા માટે વ્યાખ્યા બહુ સમજાવું છું કે ઘણા એમ કે વિષયની સંકલ્પ થાય તો જ ભૂંડા છે, પણ એવું નથી. કોઈ પણ, મહારાજે માયાનું સ્વરૂપ શું બતાવ્યું? આગળ વચનામૃતમાં આપણે જોઈ ગયા માયાનું સ્વરૂપ શું બતાવ્યું મહારાજે? ભગવાનનું ધ્યાન કરતા જે પણ આડું આવે તે માયા. એમ ભગવાનને ધ્યાન ધરતા ધરતા જે પણ કોઈ સંકલ્પ આડો આવે એ ભૂંડો સંકલ્પ કહેવાય. જે પણ આવે તે, કોઈને પરિવાર યાદ આવે, કોઈને ધંધો યાદ આવે, કોઈને ડોલર યાદ આવે, કોઈને બીજું યાદ આવે, જે પણ યાદ આવે એ બધા ભૂંડા ગાઢ સંકલ્પ થાય. મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ગાઢ સંકલ્પ થાય અને હટાવવા હટે નહીં, એ કેવા પાછા? ગાઢ કેટલા હોય? ભૂંડા તો છે પણ ગાઢે છે. ગાઢ એટલે બહુ ભયંકર, બહુ ગંભીરતાથી ચોટેલા. તો એવા ગાઢ સંકલ્પ કેવા છે? હટાવ્યા હટે નહીં. આપણે કદાચ એમાં મન પાછું વાળવા વિચારીએ તો પણ પાછું વળતું નથી. વળી થોડું વાર ત્યાં નિયા જાય, વળી થોડી વાર ત્યાં નિયા જાય. હટાવ્યા હટે નહીં તો એના માટે શું, એના મનમાં કેવી સમજણ રાખવી? મહારાજ અહીંયા સમજાવે છે, તો ભગવાનનો મોટો મહિમા સમજીને, ભગવાનનો મહિમા વધારે સમજવો કે ભાઈ આ જે વધારે મહત્વનું છે કે આ ભગવાન મળ્યા એ વધારે મહત્વના છે, એનો મહિમા સમજવો કે આ પદાર્થ તો નાશવંત છે, આ પદાર્થ તો પ્રથમ દુઃખ સુખની ભ્રમણા કરાવનારું છે પણ અંતે તો દુઃખ આપનારું છે, એનો વિયોગ થનારો છે, નાશ થવાનું છે, છીનવાઈ જવાનું છે, જૂટવાઈ જવાનું છે, લૂંટાઈ જવાનું છે, આ મારી પાસે રહેવાનું નથી. કદાચ ક્ષણિક મને ભ્રમણા આપશે કે મને સુખ થયું, આનંદ થયું, તૃપ્તિ થઈ, પણ એ કાયમ રહેવાની નથી. અને એવું સુખ આપનાર એક તત્વ જે છે પરબ્રહ્મ પુરૂષોત્તમ ભગવાન, તો મહારાજ કહે છે એનો મહિમા સમજે અને તે ભગવાનનો મોટો મહિમા સમજે અને પોતાને પૂર્ણ કામ માને કે મને તો પરમાત્મા મળ્યા છે, હવે આવા મળ્યા છે તો આવા તુચ્છ પદાર્થની અંદર મારે મનને પોરવાય નહીં, એવી સમજણ રાખીને માનીને સંકલ્પને કોટા કરતો રહે. કદાચ સંકલ્પ થાય, કારણ કે પ્રકૃતિનો નિયમ છે, મનુષ્યની પ્રકૃતિનો નિયમ છે, સંકલ્પ થાય, પણ એ સંકલ્પને પોતાની સમજણે કરીને, જ્ઞાને કરીને, ભક્તિએ કરીને, દ્રઢતાએ કરીને એ સંકલ્પને ઓટા કરી નાખે. કેવી રીતે? કે મને તો પરબ્રહ્મ પુરૂષોત્તમ ભગવાન મળ્યા છે અને અખંડ અને અવિનાશી સુખ છે અને અનંત સુખ છે, એની આગળ તો આ જે સુખ છે એ તો તુચ્છ છે. એ રહી, આમ તો શાસ્ત્રોમાં લખ્યું ભગવાનના સુખની આગળ તો સ્વર્ગાદીનું સુખ પણ નરક સમાન ભાસે છે. કેવું ભાસે? સ્વર્ગાદીનું સુખ, હો, જ્યાં દૂધની નદીઓ વહેતી હોય અને જ્યાં અપ્સરાઓ ગાંધર્વો ગાન કરતા હોય, આવી સુખ સાહેબીની જગ્યા હોવા છતાં પણ શાસ્ત્ર એમ કહે છે એ તો નરક સમાન ભાસે છે. એટલે મહારાજની આગળ કોઈ પણ વિષયનો ઘાટ થયો હોય, કોઈ પણ સંકલ્પ વિકલ્પ થતા હોય, એ તુચ્છ છે, માયિક છે, નાશવંત છે અને એની અંદરનો મોહ છોડી પરમાત્માનો મહિમા સમજીને, જીવાત્મા ભગવાનનો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માને કે મને ભગવાન મળ્યા છે એટલે હું પૂર્ણ કામ છું, આ પદાર્થોથી હું પૂર્ણ કામ થવાનો નથી, આ વિષય મને પૂર્તિ કરવાના નથી, આ મને સુખી કરવાના નથી, આ વિષયો મને સર્વસ્વ આપવાના નથી, મને જો કંઈ પણ પ્રાપ્ત થનારું છે તો એ ભગવાનની કૃપાએ કરીને થવાનું છે. પછી ભલે આલોકનું સુખ હોય તોય ભલે અને અક્ષરધામનું સુખ હોય તોય ભલે, પણ પરમાત્મા મળ્યા ત્યારે પરિપૂર્ણ થાય છે, નહીતર પરિપૂર્ણ થતા નથી. અને એટલા માટે મને પરમાત્મા મળ્યા છે તે સમજીને પોતાને પૂર્ણ કામ માની તે સંકલ્પ ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે અને ભગવાનનું જ ચિંતવન કરતો રહે, હૃદયની અંદર ભગવાનની મૂર્તિને અખંડ ધારવાનો પ્રયત્ન કરતો રહે અને એનું ધ્યાન કર્યા કરે. તે ધરતા ધરતા 10 વર્ષ થાય, કેટલો સમય? આ તો જો આપણે ઉતાવળે આજે મૂક્યું, કાલે આપણે પરિણામ જોઈએ છીએ. આ શાસ્ત્રોનો મત છે ને આયુર્વેદિક દવા જેવો છે, એલોપેથી દવા કદાચ ઇન્જેક્શન માંગ્યું ઘોડા જેવો થઈ જાય કલાકમાં, પણ આયુર્વેદિક મૂળમાંથી દૂર કરે રોગને. હા, આપણી આયુર્વેદિક પદ્ધતિ, એનો કોઈ વખત વિષય લઈશું ત્યારે એને વિચારશું, પણ એ એવું ઔષધિ છે કે જે જડમૂળમાંથી રોગને નિર્મૂળ કરે, ક્ષણિક રાહત અપાવતું નથી. એવું જે ભગવાનનું ધ્યાન એ ધરતા ધરતા મહારાજ કહે છે, કેવી ધીરજ પણ રાખવી પડે. કેવી? કે 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા તો 100 વર્ષ થાય. કેટલા? 100 વર્ષ, એટલે આખી આયુષ્ય, આખી આયુષ્ય થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધરવું તે મૂકી દે નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી ભગવાનની મૂર્તિ હૃદયમાં સ્થિર ન થાય ત્યાં સુધી પ્રયત્નશીલ રહે. દેખાય તોય ભલે, સફળતા મળે તોય ભલે, કદાચ ન મળે તો પણ એ જ મારા માટે શ્રેષ્ઠ માર્ગ છે, એના સિવાય બીજો કોઈ માર્ગ મારા માટે ઉપયુક્ત નથી, મારા માટે શ્રેષ્ઠ નથી, આવું સમજી અને એ માર્ગની અંદર અખંડ તે વળ્યો રહે. બરાબર ચાલે છે ને? સરસ સરસ. કેમ છે મહારાજ? આગળ એનું કારણ સમજાવે છે કેમ આ 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ મહારાજે બતાવ્યા. અને આ તો મહારાજ કહે છે કે 100 વર્ષ તો મેં તમને ધીરજ ને એટલે 100 વર્ષ સુધી કીધા, નહીતર એક જન્મ, બે જન્મ, પાંચ જન્મ, અહીંયા સુધી આ તો હાલત. આ ડોટ 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 પાછળ લખીએ છીએ ને આપણે, એનો મતલબ શું ખબર છે ને? કોઈ વાક્ય લખીએ અને પછી ડોટ 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 એમ પાછળ મૂકી દઈએ, એનો મતલબ ઇટ્સ ગોઈંગ ઓન ઇન્ફિનિટી, ઇટ્સ ગોઈંગ અપ ટુ ઇન્ફિનિટી, એ પૂરું થતું નથી. એમ મહારાજ અહીંયા લખ્યું, આ તો આપણી શ્રદ્ધા રહે એટલે 100 વર્ષે મહારાજ ઉભા રહ્યા, નહીતર તો એ 10 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, ડોટ ડોટ ડોટ, એટલે એક જન્મ, બે જન્મ, પાંચ જન્મ, લાખ જન્મ, લાખ 84, અને પછી પાછું પુનર્પાછું એ ચક્ર શરૂ થાય તો પણ ભગવાનની મૂર્તિ ધારવાનો સિવાય બીજો કોઈ ઉદ્ધારનું સાધન નથી. આ ગાંઠ બાંધવાની છે. ભગવાનની મૂર્તિ સિવાય જીવાત્માનો ઉદ્ધાર કોઈ ઠેકાણે થવાનો નથી. ભગવાનના વચન સિવાય બીજા કોઈ શ્રેષ્ઠ વચન નથી કે જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ કરાવે. ભગવાનની આજ્ઞામાં વર્ત્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી કે ભગવાનના ધામની અંદર જીવાત્મા હળી કાઢીને, હળી એટલે દોડીને એ અંદર ગુરે કરી જાય. એવો કોઈ માર્ગ નથી કે જે ભગવાનને ત્યાં જીવાત્માને શોર્ટકટથી પહોંચાડે. ભગવાનના વચન, ભગવાનની આજ્ઞાન, ભગવાનની મૂર્તિ એ જ જીવાત્મા માટે શ્રેષ્ઠ આશ્રયનું સ્થાન છે. અને એ ધ્યાનમાં રાખી જીવાત્મા મત્તો રહે તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. આગળ વચનામૃતમાં આવે છે, મહારાજ કહે છે એક જન્મે નહીં તો બે જન્મે નહીં તો ત્રણ જન્મે પણ એની કસર ટાળી અને અમે અમારા ધામમાં લઈ જઈએ છીએ. જો આ મત્તો રહે તો મહારાજ કહે છે પણ ભગવાનનું સ્વરૂપનું ધરવું તે મૂકી દેવું નહીં. કેમ છે? શાસ્ત્રનો સિદ્ધાંત. મહારાજ અહીંયા આગળ શ્રીમદ ભગવદ્ ગીતાનો છઠ્ઠા અધ્યાયનો શ્લોક નંબર 45 મહારાજ અહીંયા આગળ ટાંક લીધી અને લખ્યું, કાંજે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, અનેક જન્મ સંસિદ્ધતો યાતિ પરામ ગતિ. શિક્ષા મહારાજે સાંખ્યયોગનું નિરૂપણ કરતા ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રીકૃષ્ણએ છઠ્ઠા અધ્યાયની અંદર બહુ સુંદર વાત લખી છે. પ્રયત્ન ધ્યાત માનસ્તુ યોગી સંશુદ્ધિ કિલ્બિષ અનેક જન્મ સંસિદ્ધતો યાતિ પરામ ગતિ. આ શ્લોક ગીતાની અંદર મહારાજે લખ્યો કૃષ્ણ પરમાત્માએ. એનો અર્થ સમજાવ્યો કે પ્રયત્નત એન્ડેવરિંગ યત્ન પ્રયત્ન ધ્યાત માનસ્તુ એટલે જીવાત્માનો એન્ડેવરિંગ એટલે એફર્ટ્સ અને પ્રયત્ન, પ્રયત્ન વિથ ગ્રેટ એફર્ટ્સ એટલે પૂર્ણ નિષ્ઠાથી કરેલો પ્રયત્ન, ગ્રેટ એફર્ટ્સ. ખાલી પ્રયત્ન એટલે એ કોશિશ કરીને છોડી દેવું એવું નહીં. જીવાત્માની કોશિશ કેવી હોવી જોઈએ? એન્ડેવરિંગ વિથ ગ્રેટ એફર્ટ્સ, પોતાની સંપૂર્ણ શક્તિ અને બુદ્ધિનો યોગ કરી અને ધગસથી લગ્નથી આપણે માટે કોઈ પ્રયત્ન કરીએ. પ્રયત્ન તો યોગી જે પ્રયત્ન પ્રયત્ન દ્યત માનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષ જે યોગી એટલે સાધક જે આવી રીતે જે ભગવાનને મેળવવા જયારે પ્રયત્ન કરે છે, એન્ડેવરિંગ વિથ ગ્રેટ એફર્ટ્સ, જયારે યોગી એટલે સાધક જયારે પ્રયત્ન કરે છે એને સંશુદ્ધ એટલે પ્યોરિફાય, જે પોતાના જે જીવ છે જે ઇન્દ્રિયો છે એને પ્યોરિફાય કરે છે. કિલ્બિષ એટલે ફ્રોમ મટીરીયલ ડિઝાયર, જગતના વિષયોમાંથી જે એના વૃત્તિઓને પ્યોરિફાય કરે છે. અને અનેક જન્મ આફ્ટર એની મેની બર્થ, જન્મ શબ્દ વાપર્યો એટલે મેં કીધું ને આગળ 100 વર્ષ તો મહારાજ અહીંયા લખ્યા પણ એના માટે જે શ્લોક લખ્યો એમાં મારે લખ્યું અનેક જન્મ. એવા અનેક જન્મ શું પ્રયત્ન? એફર્ટ ટેકિંગ કોઈ સ્ટેપ્સ અથવા તો એના માટે હાર્ડવર્ક વિથ ગ્રેટ એફર્ટ્સ ટુ પ્યોરિફાય ફ્રોમ ધ પ્યોરિફાય યોર હાર્ટ, યોર જે ઇન્દ્રિયો છે કર્મેન્દ્રી જ્ઞાનેન્દ્રી મન વગેરેને ફ્રોમ મટીરીયલ ડિઝાયર્સ, ફ્રોમ મટીરીયલ વર્લ્ડલી ડિઝાયર્સ, નાશવંત પદાર્થોમાંથી એને મુક્ત કરવા માટે એને શુદ્ધ કરવા માટે જે મહેનત કરે છે એવો યોગી, એવો જે સાધક તે આફ્ટર મેની બર્થ અનેક જન્મ સંસિદ્ધ તો જન્મ્યા ધારણ કરે એટેન્ડેડ આફ્ટર એટેન્ડિંગ આફ્ટર મેની બર્થ તત ધેન યતિ પરામ ગતિમ ધેન રીચીઝ પરામ એટલે ધ ગ્રેટેસ્ટ અને ગતિમ એટલે પાથ, ગતિમ એટલે પાથ ધ ગ્રેટ પાથ ટુ વર્ડ્સ ધ ગોડ. આવું આ છોકરાઓને ખાસ સમજવા જેવું છે કે આ જીવનની અંદર આપણે ધીરજ ગુમાવી દઈએ છીએ કે આ ન મળ્યું હવે આ નથી મળવાનું. એવું ક્યારે ધીરજ ગુમાવાય નહીં. યુ હેવ ટુ વર્ક હાર્ડ વિથ ધ ગ્રેટ એફર્ટ્સ. શું બતાવ્યું ગીતાની અંદર? યુ હેવ ટુ વર્ક હાર્ડ વિથ ધ ગ્રેટ એફર્ટ્સ અને ધેન ઓલ્સો આટલું કર્યા પછી પણ ઇટ મે દેટ યુ મે ટેક મેની બર્થ ટુ રીચ દેટ ગ્રેટ પાથ ટુવર્ડ્સ ધ ગોડ. એટલે આ અઘરી સિદ્ધિ છે પણ જેના હૈયામાં ભગવાનની હામ છે એ જીવાત્માનું એ ક્યારે એ ડગીમાં એમાંથી ડગે નહીં, એ માર્ગમાંથી ચલાયમાન થાય નહીં. તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે એવું જેનું વર્તન હોય તેને એકાંતિક ભક્ત કહીએ. અહીંયા મહારાજે ફરી એક વખત એકાંતિક ભક્તની વ્યાખ્યા કરી. આ એકાંતિક ભક્તની વ્યાખ્યા શું કરી મહારાજે? આગળ પણ એક વચનામૃતમાં એકાંતિક ભક્તિની વ્યાખ્યા મહારાજે કરી હતી કે જે ભગવાન જગતને નાશવંત જાણે અને ભગવાનને અંદર પૂર્ણ કામ જે માને એને એકાંતિક કીધો, એનું જ સિમિલર વર્ઝન એટલે એની જ હાર્મોનીની અંદર આ પૂરક તરીકે મહારાજે અહીં આગળ કીધું કે એ જીવાત્મા એ ભગવાનની ભક્તિ માર્ગની અંદર હિંમત રાખીને ભગવાનની મૂર્તિની અંદર પોતાના મનને ભગવાનના વચનની અંદર પોતાના જીવનને એ પ્રેરી રાખે એને એકાંતિક ભક્ત કીધો. ગરડા મત પ્રથમનું 15મું સહેજાન સ્વામી મહારાજ.